શ્રી સમયસાર જે પરમાગમ શાસ્ત્ર છે એનો 13 નંબરની ગાથા, જીવ અધિકારની 13 નંબરની ગાથા છે. અનાદિકાળથી આત્મા પોતાના સ્વભાવને ભૂલીને દેહાદિના પોતાને માને છે, સંયોગને પોતાના માને છે, રાગાદિ પરિણામ પણ પાપની વૃત્તિનું થાન થાય એને પોતાનો સ્વભાવ માનીને દુઃખી થઈ રહ્યો છે. એવા અજ્ઞાની પ્રાણીઓને અજ્ઞાનના નાશને માટે અને જ્ઞાનની ઉત્પત્તિ થાય એ હેતુએ એક આ સમયસાર શાસ્ત્રની રચના થઈ ગઈ છે. આચાર્ય ભગવાન પોતે ફરમાવે છે કે અનાદિકાળનો અપ્રતિભૂત અજ્ઞાની પ્રાણી છે, એને અનાદિકાળથી અજ્ઞાનથી પુણ્ય પાપની સાથે એકત્વ બુદ્ધિ કરીને દેહની સાથે એકત્વ બુદ્ધિ માનીને અજ્ઞાની દુઃખી થઈ ગયો છે. એવા પ્રતિબોધ અજ્ઞાની પ્રાણીને એકત્વ વિભક્ત આત્માની વાત હું કહીશ, સંભળાવીશ. આત્મા જ્ઞાન દર્શન આદિ અનંત ગુણથી એકત્વપણે છે, એટલે એકપણું છે, અને પુણ્યને પાપના પરિણામથી આ શુદ્ધાત્મા વિભક્ત છે, નામ જુદો છે. જો પુણ્ય પાપના પરિણામથી આત્મા જુદો ને ભિન્ન છે તો આઠ કર્મ ને દેહ અને સંયોગ એનાથી તો ભિન્ન જ હોય, એમાં કઈ કેવા પણ રહેતું નથી. એવા શુદ્ધાત્માનું એક સમય માત્ર પણ અંતર સન્મુખ થઈને આત્માએ આત્માનું જ્ઞાન કર્યું નથી, પોતે પોતાને જ ભૂલી રહ્યો છે. સમયે સમયે એ પોતાને જાણતો નથી. હું કેવો છું એવું યથાર્થ શ્રદ્ધાન કરતો નથી, એટલે એની દશામાં અજ્ઞાન ઊભું થાય છે. અને અજ્ઞાનથી રાગ દ્વેષ મોહના વિકારી કષાય ભાવો પ્રગટ થતા આત્મા દુઃખી થાય છે. એ દુઃખથી મુકાવાનો ઉપાય ભેદ જ્ઞાનનો મંત્ર આપે છે કે ભાઈ આત્મા છે, એ આત્મામાં બહિર્મુખ પરિણામ પણ પુણ્ય પાપને થાય છે, પણ એ પુણ્યને પાપના પરિણામથી જુદો આત્મા અંતર જ્ઞાનમય વિરાજમાન છે. એને અંતરમાં તું દ્રષ્ટિમાં લે એની શ્રદ્ધા કર, તારી શ્રદ્ધા મિથ્યા વિપરીત છે. માટે યથાર્થ આત્માના સ્વરૂપને જાણીને એને અનુભવીને એનું શ્રદ્ધાન કરવું તેને ધર્મની શરૂઆત કહે છે. એ વિષય ચાલે છે કે નવ પ્રકારના તત્વો છે ખરા, પણ એ થવા યોગ થાય છે. પરિણામ પોતામાં થતા પરિણામ પણ થવા યોગ થાય છે. થવા યોગ પરિણામ થાય એને હું કરું એ અજ્ઞાનને મિથ્યાત્વ છે. માટે થવા યોગ પરિણામ થતા પરિણામને જાણવું એ આત્માનો સ્વભાવ છે, પણ એ પરિણામનું કરવું એમાં કરતા બુદ્ધિ રાખવી આત્માનો સ્વભાવ નથી. માટે નવ તત્વના પરિણામ થવા યોગ થાય છે એનું લક્ષ છોડીને અંતરમાં ચિદાનંદ આત્મા બિરાજમાન છે એનું તમે લક્ષ કરો, એનું ધ્યાન કરો, એનું ચિંતન, એનું સ્મરણ, એમાં એકાગ્રતા, એના દ્વારા તમને આત્મિક શાંતિનો અનુભવ થશે. બીજો કોઈ ઉપાય નથી. માટે જીવના દ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણે પરિણામ પણે અનુભવ કરવામાં આવતા એટલે જ્ઞાન કરવામાં આવતા ભૂતાર છે એ પરિણામો થાય છે. જીવની અનેક અનેરી અનેરી દશાઓ થાય છે ખરી, અને એમાં એ પરિણામ પરિણામનું ઉપાદાન કારણ છે અને પરિણામનું નિમિત્ત કારણ જૂના કર્મનો ઉદય છે. એમાં ત્રિકાળી ભગવાન આત્મા એનો હેતુ નામ કારણ નથી. અને સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેઓ અભૂતાર્થ સત્યાર છે. અંતર્મુખ થઈને જ્ઞાનાનંદ પરમાત્મા અંદર નિત્ય નિરાવરણ પ્રભુ વિભુ ભગવાન આત્મા બિરાજમાન છે એની સન્મુખ થઈને એના ઉપર દ્રષ્ટિ લગાવીને એનું જ્ઞાન કરવામાં આવતા એ નવતત્વના પરિણામના ભેદો અભેદમાં ભેદ નથી એવા આત્માને શ્રદ્ધા જ્ઞાનમાં લેતા એ કર્તા બુદ્ધિ છૂટી જાય છે અને આત્મા સાક્ષાત જ્ઞાતા થઈ જાય છે. અને જ્ઞાતા થતા એને આનંદનો અનુભવ આવે છે. ત્યારે કહે છે કે જીવના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો નવ પ્રકારના ભેદો દેખાતા નથી. નવ પ્રકારના પરિણામો છે ખરા ક્રમે થતા પરિણામો, પણ પરિણામો પરિણામમાં છે, પરિણામો દ્રવ્ય સ્વભાવમાં નથી. એમ દ્રવ્ય અને પર્યાયનું ભેદ જ્ઞાન કરી પર્યાયનું લક્ષ છોડી પરિણામનું લક્ષ છોડી દશાને ન જોઈને દશાને ન જોતા દશાવાન અંદર દ્રવ્ય સ્વભાવ છે એને એકવાર જો. નવ તત્વનું કરવું તો આત્માના સ્વભાવમાં નથી, પણ નવ તત્વના ભેદને જાણવાનું પણ તું બંધ કરી દે. એક થોડીક વાર તો બંધ કર તું. નવ તત્વના પરિણામો થાય ખરા, પણ એના સામે જોવાનું બંધ કરી દે. એ આંખને સર્વથા બંધ કરી દે. વ્યવહાર નયનો જે વિષય પરિણામમાં જે અનેકતા દેખાય છે એ અનેકતાને જાણવાનું છોડી દે, અને એ અનેક પરિણામથી ભિન્ન એકાકાર શુદ્ધ આત્મા એકનો અનુભવ કર. આંખ બંધ કરે એ આ આંખની વાત નથી. આ આંખ બંધ કરે તો અંધારું દેખાય, પણ આ તો અંદરની જે પરિણામને જોવાની એક ચક્ષુ નામ વ્યવહાર નહીં નામ જ્ઞાનનો અંશ છે. એ આ ક્રોધ આવ્યો, માન આવ્યો, આ ક્ષમાનો ભાવ થયો, આ હર્ષનો ભાવ થયો, આ શોકનો ભાવ થયો, આ પુણ્યના પરિણામ થયા, આ પાપના પરિણામ થયા, એમ એને જાણનારું એક જ્ઞાન અનાદિ કાળથી પ્રગટ થઈ રહ્યું છે. અને એ જ્ઞાન દ્વારા આત્મા જાણી શકાતો નથી. એ જે જ્ઞાન દ્વારા કશાયના દર્શન થાય છે એ જ્ઞાન દ્વારા ભગવાનના દર્શન થઈ શકતા નથી. હવે જો તારે પરમાત્મા થવું હોય તો પરમાત્માના દર્શન કર. પરમાત્મા થવું હોય તો નિજ પરમાત્માનું ધ્યાન કર. જેવું એ ધ્યાન કરે છે એવો એ આત્મા થઈ જાય છે. શુદ્ધનું ધ્યાન કરતા આત્મા શુદ્ધ થઈ જાય છે. અને હું અશુદ્ધ છું ને હું વિકારી છું ને હું અપૂર્ણ છું ને હું કર્મના સંબંધવાળો છું એમ અશુદ્ધ આત્માનું ધ્યાન કરનાર આત્મા પરિણામમાં મિથ્યા દર્શનાદી અશુદ્ધતાની પ્રાપ્તિ કરે છે. માટે ધ્યાન કરતા તો જગતના જીવને આવડે છે, પણ ધ્યાનનો વિષય બદલાવાનો છે. ધ્યાન કરતા તો આવડે છે, ધ્યાન વગરનો કોઈ જીવ ન હોય. એ અનાદિકાળથી પરનું ધ્યાન કરે છે, સંયોગનું ધ્યાન કરે છે, નિમિત્તનું ધ્યાન કરે છે, કુટુંબનું ધ્યાન કરે છે, દેહના ધ્યાનમાં પડ્યો છે, વૃત્તિ દેહ આધીન છે, અને એ પુણ્યને પાપના પરિણામમાં એકત્વ બુદ્ધિ કરીને એનું ધ્યાન કરે છે. પણ એ ધ્યાન માઠું ધ્યાન છે, એને પરમાત્મા આર્ત ધ્યાન કહે છે. આર્ત ધ્યાન દુઃખરૂપ ભાવ છે. ધ્યાન કરતા તો આવડે છે, હવે પરનું ધ્યાન છોડીને સ્વનું ધ્યાન કર, એમ આચાર્યનો ઉપદેશ છે. સુખી થવું હોય તો કે છે કે જો તું નિજ પરમાત્માનું ધ્યાન કરીશ ને તો પરમાત્મા થઈ જાયશ. નિજ પરમાત્માનું ધ્યાન પંચમ કાળમાં થઈ શકે છે. પંચમ કાળમાં ધર્મ ધ્યાન થઈ શકે છે. શુક્લ ધ્યાન અત્યારે નથી. સાક્ષાત મોક્ષનું કારણ એવું જે શુક્લ ધ્યાન, શુક્લ ધ્યાન એટલે આત્માના નિર્દોષ નિર્વિકારી ઉજળા પવિત્ર પરિણામ, સર્વથા પ્રકારે કશાયનો અભાવ થઈ અને એકલો શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય એવી શક્તિ અત્યારે વર્તમાનના કાળના જીવમાં નથી. પણ ધર્મ ધ્યાન તો પ્રગટ થઈ શકે છે કે જે મોક્ષનું પરંપરા કારણ છે. શુક્લ ધ્યાન, શુક્લ ધ્યાન એટલે શું કે જે ઉપયોગ બહાર રમે છે એ ઉપયોગને આત્મામાં રમાડવો, રમતો કરી દેવો, લીન કરવો આત્મામાં, એમાં બે ઘડી અંદર ઉપયોગ બહાર જાય જ નહીં. ધારાવાહી ઉપયોગ અંદર મારીએ એને શુક્લ ધ્યાન કહેવાય. અને ઉપયોગ અંદરમાં આવે ને ફટ બહાર વયો જાય, ઉપયોગ અંદરમાં આવે ને ફટ બહાર વયો જાય ઉપયોગ, એવી એક દશાને ભગવાન ધર્મ ધ્યાન કહે છે. એવું ધર્મ ધ્યાન ગ્રસ્ત અવસ્થામાં પણ પ્રગટ થઈ શકે છે. એ કહે છે કે તું આ પરિણામો થવા યોગ થાય છે એનું કરવું તો મારા સ્વભાવમાં નથી. પરિણામ પરિણામથી થાય છે, પરિણામ દ્રવ્યથી થતા નથી. એટલે આત્મા પરિણામનો પરમાર્થ દ્રષ્ટિ અકર્તા છે. વ્યવહાર નહીં કરતા હોવા છતાં પણ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો પરિણામનો પણ આત્મા કરતા નથી. કરતા નથી એટલું કહેવા માટે એનો જ્ઞાતા છે એમ કહેવામાં આવે. પણ પછી તો એનું જ્ઞાન કરવાનું પણ છોડી દે, પરિણામને જાણવાનું બંધ કરી દે, એ જોવાની આંખ બંધ કરી દે. એ આંખ એટલે કે જ્ઞાનનો અંશ જે ભેદને પરિણામને જાણે છે એને જાણવાનું બંધ કરી દે. પરિણામનો વિવેક તો કરવો કે નહીં, આ અનિતિના પરિણામ આવ્યા ને આ નીતિના પરિણામ આવ્યા એમ પરિણામનો જે વિવેક કરવા રોકાય છે તેને આત્માનું ભાન થઈ શકતું નથી. વિવેક કરવો હોય તો મારા ત્રિકાળ સ્વભાવમાં આ નીતિ ને અનિતિના બે પ્રકારના પાપ ને પુણ્યના પરિણામ એનાથી હું ભિન્ન અને જ્ઞાનને આનંદથી અભિન્ન છું એમ આત્માનું શરણ લે તો એને ભગવાન ખરેખર સત્ય નીતિ કહે. એક અનિતિના પરિણામ પાપના છે, નીતિના પરિણામ પૂર્ણ તત્વ છે. એ બે થી નીતિ ને અનિતિના પરિણામ એ બે વચ્ચે વિવેક કરવા જાય છે તો જ્ઞાન થાય છે. અને એ બેનાથી ભિન્ન ભગવાન આત્મા છે એનું ધ્યાન અને જ્ઞાન કરતા એને અપૂર્વ કોઈ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે. એને ખરેખર વિતરાગી નીતિ કહેવામાં, એક લૌકિક નીતિ છે અને એક આ લોકોતર નીતિ છે. ભગવાન આત્માને ધ્યાન દ્વારા શ્રદ્ધા અને જ્ઞાનમાં લઈને અનુભવ કરવો એ લોકોતર નીતિ છે. લૌકિક નીતિ એ પુનબંધનું કારણ છે, અનિતિ તો પાપનું જ કારણ છે. અનિતિ માટે તો કોઈ પ્રશ્ન જ નથી. અનિતિના પરિણામ તો કરવા યોગ છે જ નહીં. પણ નીતિના પરિણામમાં કર્તૃત્વમાં રોકાય તો પણ ભગવાન આત્માના દર્શન નહીં થાય. માટે એનું કર્તાપણું છોડીને એનો જ્ઞાતા થા. પછી કહે છે કે અરે એને જાણવાનું બંધ કરી દે અને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ભગવાન અંદર જ્ઞાનમૂર્તિ બિરાજમાન છે, ચિદ ઘન ચિદ સ્વરૂપ આત્મા બિરાજમાન છે અંદરમાં, દેહ દેવળમાં દેહથી ભિન્ન અને રાગથી પણ ભિન્ન અને ઇન્દ્રિય જ્ઞાનના ઉગાડથી પણ બિન ભગવાન આત્મા અતિન્દ્રિય મહાપદાર છે એના એક વખત અંતરમાં જઈને અવલોકન કરો તો ભવનો અંત આવશે. આત્માને જાણ્યા વિના કદી ત્રણ કાળમાં ભવનો અંત આવતો નથી. જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી અન્યમતી કહે છે. જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં, ચીનો નહીં એટલે અનુભવમાં ન લીધો ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. કોઈ પણ પ્રકારની સાધના કરે આત્માને જાણ્યા સિવાય એ સંસાર ફળશે એમાં મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. કદાચિત શુભ ભાવ હશે તો દુઃખી થવા માટે પુણ્ય બંધાશે ને દુઃખ ભોગવવા માટે સ્વર્ગમાં જશે, પણ સુખનો છાંટો એમાં આવવાનો નથી. માટે આચાર્ય ભગવાન ફરમાવે છે, વખત આવ્યો છે, કિનારા મળ્યા છે, શાસ્ત્રો સામે છે અને હિતાહિત વિચાર કરવાની શક્તિ પણ તમને પ્રગટ થઈ ગઈ છે. તમારી સામે આજ સુધી એક જ માલ હતો ત્યાં સુધી પરીક્ષા નહોતી થતી, પણ આજે બે વાત સામે આવી છે. એક પક્ષ કહે છે કુન કરતા કરતા ધર્મ થાય, અને એક પક્ષ કહે છે જ્ઞાનીઓનો કે આત્માનો અનુભવ કરતા ધર્મ થાય, પુન કરતા ત્રણ કાળમાં ધર્મ ન થાય. એવી બે વાત જ્યારે આવી હોય ત્યારે એણે મધ્યસ્થ થઈને વિચાર કરવો. મધ્યસ્થ થઈ અને વિચાર કરીને પરીક્ષા કરીને જે સત્ય લાગે તે અપનાવવું પોતાના હિત માટે, કોઈના માટે નથી. આ અહીંયા કહે છે કે નવ તત્વો અંદરમાં અભેદમાં ભેદ દેખાતો નથી. એક અભેદનું લક્ષ કરે પછી અભેદનું લક્ષને ધ્યાન કર્યા પછી નવ તત્વનું જ્ઞાન થશે, પણ નવ તત્વના ભેદમાં અહમ બુદ્ધિ નહીં થાય, એનો આશ્રય નહીં આવે. તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી, પરમાર્થ નહીંથી, અંતરદ્રષ્ટિથી, નિશ્ચય નહીંથી, એક જીવ જ પ્રકાશમાન છે. એક શુદ્ધ આત્મા જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. જેમ કે અગાઉના કાળમાં ગામડાઓમાં, હવે તો આખો ફેરફાર થઈ ગયો, પણ અગાઉના જૂના કાળમાં 500 વર્ષ પહેલા ગામડામાં બ્રાહ્મણોને જમવાનું કહે, બ્રાહ્મણોને. ગામડું નાનું હોય તેથી તો માન્યતા હતી ને બધી વિપરીત, તો બ્રાહ્મણને જમવાનું કહે ત્યાં બે દિવસ સુધી તો એને ઘેરે જમે નહીં, કે શેઠને ઘેરે, યજમાનને ઘેરે, આપણે રવિવારે જમવાનું છે જવાનું, તે શુક્રવારે ભૂખો રહે ને શનિવારે કઈ ખાય નહીં, ઘરમાં કઈ થાય જ નહીં રસોઈ. કેમ કે રવિવારે તો આપણે જમવાનું છે, અને જમવામાં લાડવાના ચૂરમા જ હોય અને પાછા એ પોતે બનાવે. હવે એમાં કઈ ખામી રાખે ઘીમાં? એમાં કઈ પોતે બનાવે એમાં ખામી રાખે નહીં. એટલું માગેલી, આટલો લોટ, આટલી સાકર, આટલું ઘી, જે માગે એ દેવું જોઈએ. હવે એ રવિવારે જમવા બેસે છે લાડવા બનાવીને, હારે થોડા ભજીયાને, શાકને, દાળને કંઈ કર્યું હોય, પણ એ જ્યાં થાળ આવે હમે ત્યાં એની નજર લાડવા ઉપર જાય છે. આ દાળ, શાક, ભજીયા, પતરવેલિયા જે હોય તે એના ઉપર એનું લક્ષ નથી, સીધો એનો હાથ પડે છે લાડુ ઉપર, અને એક બે ત્રણ લાડુ તો એમને ચડાવી જાય. પછી લાડવા પાંચ ખાવા છે અને હજી ત્રણ ખાધા, મોઢું જરા ભાંગ્યું છે, એટલે લાડવો ખાવા માટે ભજ્યું લે છે, ખારું મોઢું કરવા માટે, વિશેષ લાડુ જમવા માટે. પણ એનું લક્ષ્ય ક્યાં છે? લાડવામાં એને ભજીયા ખાઈને પેટ ભરવું નથી, એને લાડુ ખાઈને પેટ ભરવું છે. એમાં આચાર્ય મહારાજ કહે છે કે તારી સામે દ્રવ્ય પણ છે ને પરિણામ અનેક પ્રકારના થાય છે. દાળ, શાક, ભજીયા વગેરે અનેક પ્રકારના પરિણામો છે દાળ ભાતના, વજ્યાના કચરાના સ્થાને છે, એ કચરો છે, પેટ બગાડશે. અને લાડવા તો એ પુષ્ટિ આપશે, અસલ માલ. તો દ્રવ્ય સ્વભાવ જે આનંદથી ભરેલો લાડુ છે, લસ લસતો રસ રસતો ચૈતન્ય રસ અંદર બિરાજમાન છે. આ એ તને બધું ભલે જણાય, પણ ઓલું જાણવાનું બંધ કરી દે, એનું લક્ષ છોડી દે. પરિણામો થાય છે, એનું લક્ષ છોડ. પરિણામ થયા કરશે, પરિણામ બંધ નહીં થાય. પરિણામની ક્રિયા રોકાય નહીં, પરિણામની ક્રિયા નહીં રોકાય, પણ પરિણામમાં આત્મબુદ્ધિ રોકાઈ જાય છે, લક્ષ છૂટી જાય છે, લક્ષ ફરી જાય છે. અને લક્ષ ત્રિકાળી દ્રવ્ય ઉપર દેતા ભગવાન આત્મા એક જ જણાય છે, બીજા કોઈ ભેદો અભેદમાં ભેદ દેખાતા નથી. આ આત્માના દર્શન કરવાની કળા છે. અને આત્માનું જે નિજ પરમાત્માનું ધ્યાન કરે, એ અલ્પકાળમાં પરમાત્મા થઈ જાય છે. જેવું ધ્યાન કરે એવો થઈ જાય. શાસ્ત્રમાં એક દાખલો આવે કે અપરીક્ષક એક હતો, એ કોઈને ગામડામાં ગયો અને કે ભાઈ ધ્યાન કરતા હું શીખડાવું છું. તો કે ભલે ભાઈ, કે મારે ધ્યાન કરવું છે, મારે તો પાડાનું ધ્યાન કરવું છે, મારે તો પાડો થવું છે. તો કે હું શીખડાવું ધ્યાન. પછી પાડો બતાવ્યો અને પાડો ચિત્રો અને કે આનું ધ્યાન કરજે તો પાડો થઈ જાય. થોડા વખત પોતે મનુષ્ય હોવા છતાં, પાડો ભિન્ન પદાર્થ હોવા છતાં, હું પાડો છું, મારે પાડો થવું છે, મારે પાડો થવું છે. પછી હું પાડો છું, હું જ પાડો છું, એમ ધ્યાન કરતા 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 એક સમય એવો આવ્યો કે પોતાના સ્વરૂપને ભૂલી ગયો અને ભ્રમણા થઈ ગઈ. હું તો પાડો જ છું, હવે આ ઘરમાંથી મારે નીકળાતું નથી. સિંગડા બહુ મોટા, મારું શરીર બહુ મોટું. બોલાયા બધાને કે આ દરવાજા મોટા કરો તો હું બહાર નીકળી શકું. પણ ભાઈ, તમે પાડા નથી, તમે તો મનુષ્ય છો, નીકળવાનો પ્રયત્ન કરો, નીકળી જશો. ન નીકળાય તમને ક્યાં ખબર છે, મારા સિંગડા બહુ મોટા, શરીર બહુ મોટું, હું તો પાડો થઈ ગયો, પાડો જ છું. પછી બે પાંચ જણા, સાત જણા સમજાવવા વારંવાર આવે, એમાં કોઈ ડાયો માણસ આવ્યો, એને કહ્યું કે આ એમ સમજે એમ નથી, કઈ કિમિયો કરવો પડશે. પછી કે તમે કોણ છો, કે હું તો પાડો છું. પાડાને શું હોય, કે મોટા બે સિંગડા હોય, બીજું શું હોય, કે મોટું પૂછડું હોય, બીજું શું હોય, કે ચાર પગ હોય. બરાબર છે ને, આ પાડાનું લક્ષણ છે બરાબર. તો કે આ બરાબર છે, આવો જ પાડો. તો કે તમારો હાથ લઈને જરાક જોજે, મને સિંગડું બતાવો જઈ. તો હાથ જોયો આની કોર, કે સિંગડું નહીં. બીજો હાથ જુઓ, કે સિંગડું નથી. એને શંકા પડી ગઈ કે આ સિંગડા નથી તો આ શું થયું, પાડો છું તો સિંગડાવો હજી. પછી કે પછવાડે જરાક હાથ ફેરવો જઈ, પૂછડું છે કે નહીં. પછવાડે ચારે બાજુ હાથ ફેરવે, પૂછડું ક્યાં હતું ત્યાં. હા હા, એને એને ઓલો ભ્રમ ભાંગી ગયો, તમે તો મનુષ્ય છો, કે હું મનુષ્ય થઈ ગયો. કે ના, તું તો મનુષ્ય હતો જ, તું ક્યાં મનુષ્ય થયો છો, તું તો મનુષ્ય હતો જ, થવું એમાં ક્યાં છે. એમ આ દ્રષ્ટાંત આપે છે શાસ્ત્રકાર. હો, સમયસારમાં દ્રષ્ટાંત છે આ શાસ્ત્રમાં. એમ કોઈ શુદ્ધ આત્માનું જ્યારે ધ્યાન કરે છે, જો આ ધ્યાન કરવાની કળા, ધ્યાનની શિબિરો બહુ લાગે છે આજકાલ હિન્દુસ્તાનમાં. અહીંયા તો નથી લાગતી, હજી હવે લાગશે. આહા ભાઈ, તું તો પુણ્ય પાપથી ભિન્ન શુદ્ધ આત્મા છો ને, એનું તો ધ્યાન કર ને, એનું ચિંતન ને સ્મરણ કર, તો તું એના જેવો થઈ જઈશ. એ અનુભવી જ્ઞાની, અનુભવી જ્ઞાનીએ એને ધ્યાન કરવા માટે ધ્યેયનું સ્વરૂપ બતાવ્યું. શુદ્ધ આત્મા ધ્યેય છે. એ શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવીને એને કહ્યું કે તું આવા શુદ્ધ આત્માનું ધ્યાન કર, જેમાં રાગ નથી, દ્વેષ નથી, મિથ્યાત્વના પરિણામ નથી, જેમાં 14 ગુણસ્થાન નથી, જેમાં કર્મનો જેને સંબંધ નથી, જેને કર્મનો ઉદય લાગુ પડતો નથી, ઉદયમાં આત્મા જોડાતો નથી, નિરાલંબી તત્વ પ્રભુ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે, એમાં એકાગ્ર થઈને એનું ધ્યાન કર, નિજ પરમાત્મ દ્રવ્યનું ધ્યાન કર, તો તું પરમાત્મા થઈ જઈશ. એ ધ્યાન કરે છે, ધ્યાન કરતા 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 એક સમય એવો આવે છે, પેલા એમ ધ્યાન કરે છે મારે શુદ્ધ થવું છે, મારે પરમાત્મા થવું છે, પછી અરે હું જ પરમાત્મા છું, મારે શુદ્ધ થવું છે એમને, હું જ શુદ્ધ છું, એમ ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેતા એક સમય એવો આવે છે કે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ ધ્યાનમાં હું પરમાત્મા છું એમ અનુભવપૂર્વક શ્રદ્ધા જ્ઞાનમાં એને આવે છે. ત્યારે દ્રષ્ટિ અપેક્ષા એ પરમાત્મા થઈ ગયો, દશા અપેક્ષા એ પરમાત્મા થતા થોડો ટાઈમ લાગે છે, સ્વરૂપમાં લીન થશે, અલ્પકાળમાં પરમાત્મા થઈશ એમ એને જ્ઞાનને શ્રદ્ધામાં આવી જાય છે. એ જાણી શકે છે કે અલ્પકાળમાં મારી મુક્તિ થશે. એમ અહીંયા કહે છે કે નવ તત્વના ભેદનું લક્ષ છોડી અને અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ નિજ પરમાત્મા દ્રવ્ય એનું તું લક્ષ કર ને એનું ધ્યાન કર તો તું પરમાત્મા થઈ જાય. એમ એક જ જીવ પ્રકાશમાં છે, એમ તે એક પણ પ્રકાશ તો એક પણ અનુભવમાં આવતો શુદ્ધ નહીં પણ અનુભવાય છે. એટલે અનુભવના કાળમાં એમ આવ્યું કે હું શુદ્ધ આત્મા જ છું, આ અશુદ્ધતા એ મારી નહીં, અશુદ્ધતા છે આશ્રવ તત્વની છે અને શુદ્ધતા તે જીવ તત્વની છે. અને શુદ્ધતા જે નવી પ્રગટ થઈ તે સંવર ઇન્દ્રા તત્વની છે અને અશુદ્ધતા આશ્રવ તત્વની છે. આ બધું જ્ઞાન થઈ જાય છે, આશ્રવ બંધનું પણ જ્ઞાન થાય, સંવર નિજરાનું પણ જ્ઞાન થાય અને શુદ્ધ આત્માનું પણ જ્ઞાન. શુદ્ધ આત્મા જે જાણે છે એને યથાર્થપણે નવ તત્વ જાણવામાં આવે છે. જે શુદ્ધ આત્માને અનુભવતો નથી એને નવ તત્વનું જ્ઞાન વાચા જ્ઞાન છે, શબ્દ જ્ઞાન છે, એને ભાવભાષણ રૂપ જ્ઞાન થતું નથી. ભ્રમ થઈ ગયો છે, આ મનુષ્ય તે હું, સ્ત્રી તે હું, પુરુષ તો હું, એ પાડાનું ઓલો ધ્યાન કરે ને ભ્રમ થઈ ગયો, એમ બધાને અજ્ઞાની ને ભ્રમ થઈ ગયો. હું મનુષ્ય, હું નારકી, હું તિર્યં, હું સ્ત્રી, હું પુરુષ, હું બાળક, હું યુવાન, હું વૃદ્ધ, હું પૈસા વાળો, હું ધનવાન, હું નિર્ધન, હું મોટર વાળો, હું બંગલા વાળો, એ ભ્રમણા છે બધી, એ વાળા નીકળ્યા છે. ગુરુદેવ કહેતા હતા કે એક વાળો નીકળે તો બહુ દુઃખ થાય, પણ આ તો ઘણા વાળા, આ વાળો, આ વાળો, આ વાળો, એટલે વાળા નીકળે ને. ગામડામાં પાણીની વિકૃતિ થાય ત્યારે શરીરમાં વાળા નીકળે, બહુ દુઃખ થાય વાળાનું, કે છે કે આ હા હા, એ ભાઈ તું તો ચિદાનંદ આત્મા છો ને, દેહ ઉપર દ્રષ્ટિ છોડી દે, રાગની દ્રષ્ટિ છોડ અને અંદરમાં ચિદાનંદ આત્મા જળહળ જ્યોત બિરાજમાન છે એને એકવાર નિહાળ, જાણી શકાય છે આ ભાવમાં, ન જાણી શકાય એમ નથી, તો કોઈને ધર્મનો ઉપદેશ જ ન હોય. ધર્મ પ્રગટ ન થતો હોય તો ધર્મી ધર્માત્મા ધર્મનો ઉપદેશ ના આપત. ધર્મ આ કાળે પ્રગટ થઈ શકે છે પણ એ આત્માનો અનુભવથી ધર્મની શરૂઆત થાય છે. કોઈ ક્રિયાકાંડ પુંજતત્વથી ધર્મની શરૂઆત હતી, પુંજ તે ધર્મનું સાધન નથી, એ બંધનું સાધન છે. શ્રીમદ રાજચંદ્રજીએ ફરમાયું કે જે ભાવથી બંધ થાય એ ભાવથી ત્રણ કાળમાં મોક્ષ થઈ શકે. પુંજના પરિણામથી બંધ થાય છે એ પુંજના પરિણામથી મોક્ષ ત્રણ કાળમાં ન થાય. જે ઔષધથી મૃત્યુ થાય ઝેરથી, એ ઔષધથી એ અમર ન થાય, એ તો મરી જ જાય. એમ અહીંયા કે છે કે એક શુદ્ધ આત્માને જાણ, એક દેખીએ જાણીએ રમી રહીએ, એક ઠોર સમલ વિમલ ન વિચારીએ, એ સિદ્ધિ ઓર નહીં કોર. હું શુદ્ધ છું ને અશુદ્ધ છું બે પ્રકારના વિકલ્પને છોડીને જેવો ભગવાન આત્મા છે એવો દ્રષ્ટિમાં લઈને અનુભવ કરી લે. એક દેખીએ જાણીએ રમી રહી એક ઠોર શ્રદ્ધા જ્ઞાનને ચારી તો તણે આવી ગયું. શુદ્ધ છું ને અશુદ્ધ છું, મલિન ને પવિત્ર, બધા વિકલ્પ છોડી દે ને લીન થા આત્મામાં. એમ તે એકપણે પ્રકાશ તો શુદ્ધ નહીં પણ અનુભવાય છે. આ એકડાની વાત છે. આત્માનો અનુભવ કરવો એટલે ધર્મની શરૂઆત. ચારિત્રની વાત તો કોઈ અલૌકિક ને અપૂર્વ છે. સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે અને શુદ્ધાત્માના અનુભવથી જ થાય છે. બીજી કોઈ ક્રિયાકાંડથી ધર્મની શરૂઆત થતી બધી એ કલ્પના માત્ર અજ્ઞાનીના છે. શુદ્ધ નહીં પણ અનુભવાય છે અને જે અનુભૂતિ તે આત્મખ્યાતિ છે, આત્માની પ્રસિદ્ધિ ને આત્મખ્યાતિ તે સમ્યક દર્શન છે. આત્માનો જે અનુભવ થયો એનું નામ ભગવાન સમ્યક દર્શન કહે છે. સમ્યક દર્શન એટલે જેવું સમ્યક નામ સત્યાર્થ સાચું આત્માનું સ્વરૂપ છે એવું જે શ્રદ્ધાન થવું તેનું નામ સમ્યક દર્શન છે. સાચું શ્રદ્ધાન થવું જેવું આત્મતત્વ છે એવો અનુભવપૂર્વક શ્રદ્ધાનમાં લેવું એનું નામ સમ્યક દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે ને આત્મખ્યાતિ તે સમય. આ રીતે આ સર્વકથન નિર્દોષ છે, બાધારહિત છે, આમાં ક્યાંય બાધા નથી. ભાવાર્થ હવે આ નવ તત્વોમાં નવ પ્રકારના પરિણામોમાં શુદ્ધ નહીંથી એટલે જે જ્ઞાન પોતાના ત્રિકાળી શુદ્ધાત્માને વિષય કરે એવા જ્ઞાનના અંશને જ્ઞાનના વ્યાપારને ભગવાન શુદ્ધ નહીં કહે છે. એ શુદ્ધ નહીંથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. અંતર્મુખ થઈને આત્માનો અનુભવ કરતા એક શુદ્ધ આત્મા તે હું છું એમ જાણવામાં ને અનુભવમાં ને પ્રતીતમાં આવે છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. દેખાય ક્યાંથી? લાડવા ઉપર નજર હોય એ ભજ્યું ક્યાંથી દેખાય? મહારાજ પણ આમાં બીજા ઘણા છે ખાવા યોગ પદાર્થ, પણ મને દેખાય તો ખાવ ને, મને દેખાતા નથી. તો કે તમે આંધળા થઈ ગયા? અરે મારો લાડુ ઉપર હાથ જાય છે ને લાડુ લઉં છું, જોતો ખરો હું આંધળો છું કે દેખતો છું? મારું પ્રયોજન તો લાડવાનું છે. અત્યારના કાળમાં યુવાનોને એ લાડુ ભાવતા નથી પણ ભજીયા ભાવે છે, અને પછી થાય છે ગેસ, અને પછી જાય ડાક્ટર ન્યા. અમારો તો ખોરાક સાત્વિક ખોરાક છે, અમે આ કચરો ખાતા. એમ જ્ઞાની ધર્માત્મા કહે છે કે અમારો ખોરાક અમારું ભોજન એ તો અતિન્દ્રિય આનંદનું ભોજન કરનારા અમે છીએ. અમે રાગને ઉત્પન્ન કરીએ અને દુઃખને ભોગવીએ, એ કચરો ઉત્પન્ન કરીને કચરાને અમે અનુભવીએ એ અમારો સ્વભાવ નથી. અમે તો આનંદનું ભોજન કરનારા છે, બોલો લાડુનું ભોજન કરે એમ વિશ્વાસ નથી આવતો કે સુખ અહીંયા છે. વિશ્વાસ જ નથી આવતો. સુખ બંગલામાં ને મોટરમાં ને કુટુંબમાં ને આહા પુત્ર ને પુત્રી ને માતા પિતા ને ભાઈ ને ભગીની ને ભાર્યા એનું સુખ એ બહાર શોધે છે, પણ ક્યાંય આહા સુખ મળે એવું નથી. હો ભાઈ, સિનેમા જોવામાં બહુ સુખ, પિક્ચર માતા પિતા કે જોયા હો, જોઈને જ્યાં આવે આહા બહુ લેર આવી, પછી એ લેર રહી કે ગઈ? અત્યારે કે તો રહી ગઈ. તો જે લેર જાય એ આત્માનો સ્વભાવ ન હોય. આત્માનો સ્વભાવ તો ત્રણે કાળ આનંદ આવે એ આત્માનો સ્વભાવ છે. આવે ને જાય એ વસ્તુ નથી, કેમ કે એ તો પરાધીન સુખ હતું, કાલ્પનિક. પર સંયોગ છૂટ્યા કલ્પનાનું સુખ છૂટી જાય છે. માટે આચાર્ય ભગવાન ફરમાવે છે કે તું એક વખત આત્માનું શરણ લે, તને આ સુખની કઈ ખબર નથી, તું અમારા ઉપર વિશ્વાસ કરતો નથી, તું દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધામાં આવ્યો પણ અમારા ઉપર તને વિશ્વાસ આવતો નથી. અમે પાંચ મહાવ્રતના પાળનારા, સત્ય વ્રતના પાળનારા, અમે જૂઠો ન બોલીએ. અમે તમને કહીએ છીએ કે આત્માને આશરે સુખ છે અને પરાશરે દુઃખ છે. માટે પરનો આશ્રય છોડી દે અને સ્વાધીન સુખની પ્રાપ્તિ કરવી હોય તો અંતરમાં આત્માનું અવલંબન લે. કે છે કે આ એક ભગવાન આત્મા ચિત ચમત્કાર માત્ર દેખાય છે, બીજા નવ તત્વો કાંઈ દેખાતા નથી. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. ઓલો કે છે લાડુ દેખાય છે, બીજું મને કાંઈ આ અથાણા ને કચુંબરા કાચા ને પાકા કાંઈ દેખાતા નથી, મને તો એક લાડવો દેખાય. એમ જ્ઞાની ધર્માત્મા ભલે આહાર કરતા હોય, ભલે ચાલતા હોય ફરતા હોય, પણ કે હરતા ને ફરતા અમે તો હરિને જોઈએ છીએ. હરિના ભગવાન આત્મા બિરાજમાન અંદરમાં છે, દુઃખને હરનારો એવો હરિ ભગવાન આત્મા એમાં દર્શન કરીએ છીએ. અમને બીજું જણાવવા છતાંય જાણતા નથી, આહાર કરવા છતાંય આહાર કરતા નથી, ચાલતા છતાંય અમે ચાલતા, અમે તો જ્યાં છીએ ત્યાં ને ત્યાં છીએ. આહા, અમારું ક્ષેત્ર ફરતું નથી, અમે તો સ્વક્ષેત્રમાં છીએ. પણ મુંબઈ થી સોનગઢ ને સોનગઢ થી મુંબઈ ક્ષેત્ર ફર્યું કે નહીં? પેલા સોનગઢ ના ક્ષેત્રમાં હતા ગુરુદેવ, હવે મુંબઈના ક્ષેત્રમાં આવ્યા કે નહીં? પેલા સોનગઢ ના ક્ષેત્રમાં હતા, પછી નાયરુબેના ક્ષેત્રમાં તો આવ્યા ને કે ના? કોણે કહ્યું? કોણે કહ્યું કે અમે પરક્ષેત્રમાં જઈ છીએ? નાયરુબેના ક્ષેત્રમાં ના હોય તો કઈ નહીં, પણ આકાશના ક્ષેત્રમાં તો આપ છો ને, કે ના? કોણે કહ્યું? અમે તો અસંખ્યાત પરદેશી ભગવાન આત્મા સ્વક્ષેત્રમાં અમે છીએ. અમે અમારા ક્ષેત્રથી બહાર જતા જ નથી ને. આ તું એ તારી આંખે નહીં દેખાય હો, તારી આંખે સાધક કહે છે કે અમને તું નહીં ઓળખી શક. એ ચામડાની આંખે ધર્માત્મા ઓળખી શકાતા નથી. ત્યારે તમે ચોવીસે કલાક તમારા આત્મામાં છો કે ચોવીસે કલાક? અમે અમારા દ્રેય સ્વભાવમાંથી અન્ય દ્રેયમાં જતા નથી, અમારું ક્ષેત્ર છોડીને પરક્ષેત્રમાં જતા નથી, અમારો સ્વકાળ છોડીને પરકાળમાં જતા નથી, અને સ્વભાવ મારા જ્ઞાનમાં રહીને વિભાવમાં અમે જતા. અમારો દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ને ભાવે સચતુષમાં અમારો આત્મા રમી રહ્યો છે. અમારા પરિણામ પણ આત્મામાં રમે છે, અમારા પરિણામ બહાર જતા, રાગમાં જતા નથી. તો આહાર વિહારમાં તો ક્યાંથી જાય? બાર વિષયોમાં અમારી બુદ્ધિ નથી, અમારી બુદ્ધિ તો આત્મામાં રમી રહી છે. દ્રષ્ટિ અપેક્ષા એ રમણતા આટલી નીચલી ભૂમિકામાં હોય છે, ચારિત્ર અપેક્ષા એ તો મુનિરાજની શું વાત કરવી, એ તો કોઈ અલૌકિક વાત છે. મુનિરાજની વાત જગતના જીવોએ, સાધુ થયો તો સિદ્ધ થયો એની વાત જગતના જીવોએ સાંભળી નથી. એક વખત ઉભા ઉભા આહાર લે, બે વખત, ત્રણ વખત, ત્રણ ચાર વખત આહાર ન હોય, પાણી ન હોય, જયારે આહાર કરે ત્યારે પાણી ઉભા ઉભા લઈ લે, બસ. ચોવીસ કલાકમાં બીજું કઈ વિકલ્પ નથી ઉઠતો, ધ્યાનમાં મગ્ન થઈ જાય. એની ઊંઘ દિવસના તો હોય જ નહીં, પણ રાત્રિના છેલ્લા પોરે કન્ટિન્યુ એક સાથે ઊંઘ હોય તો પોણી સેકન્ડ, એક સેકન્ડની ઊંઘ થાય તો મુનિપદ ચાલ્યું જાય, શ્રાવક પદમાં આવી જાય. અલૌકિક એટલી સાવધાન દશા છે આત્માની, અપ્રમત દશા એટલે સાવધાન થઈ ગયા છે કે ક્ષણમાં બહાર ને ક્ષણમાં અંદર. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલનારા મહામુનિ, નિત્ય આનંદનું ભોજન કરનારા, ત્રણ કષાયનો જેને અભાવ થઈ ગયો છે, જેને વિતરાગ દશા પ્રગટ થઈ ગઈ છે, જે જ્ઞાન અને વૈરાગની પ્રતિમા થઈ ગઈ છે, અને એ જ્ઞાન અને વૈરાગના મેલના શિખરનો જે શિખામણી છે, એવા આત્મા એ પરદ્રવ્યથી વિમુખ છે અને સ્વદ્રવ્યની અંદર સન્મુખ છે. દ્રષ્ટિ જાતી નથી બહાર, ઉપયોગ બહાર જાય છે, અમારો ઉપયોગ નહીં. જે ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાનનો બહાર જાય છે એ ઉપયોગ અમારો નથી. અમારો તો ઉપયોગ અંતરમાં અતિ ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, એ ઉપયોગ અમારો છે. આ વાત એમ લાગે કે આટલી મોટી વાત કેમ અમે પહોંચી શકીએ. આ મોટી નથી, આ તો એકરાની શરૂઆતની વાત છે. ચારિત્રની વાત ઊંચી છે મુનિરાજની, પણ ગ્રહસ્થ અવસ્થામાં સમ્યક દર્શન થઈ શકે છે. શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે કે આ પંચમ કાળ છે, તારું આત્મબળ કદાચ હીણું હોય કળીકાળને કારણે, તારું આત્મબળ આત્મવીર્ય સ્વરૂપમાં ઠરવાનું બહુ ન હોય અને કદાચ ચારિત્ર અંગીકાર ન કરી શકતો હો તો તું સમ્યક દર્શન તો અવશ્ય પ્રગટ કરજે. કરવાયોગ તો પ્રગટ કરવાયોગ તો ચારિત્ર છે, પણ કદાચિત તારી શક્તિહીનતા દેખાય અને પાલન કરવાની તારી નબળાઈ દેખાતી હોય તો સમ્યક દર્શન તો પ્રગટ કરજે. એ તો ગ્રસ્ત અવસ્થામાં બરાબર થઈ શકે છે. તે સિવાય જુદા જુદા નવતત્વો કાંઈ દેખાતા નથી. ઓલો બ્રાહ્મણ કે મને કાંઈ બીજું દેખાતું નથી, મને તો એક લાડવા દેખાય છે. પણ મહારાજ જરા કાનીકોર જો ને તો દેખાય ને, પણ હું આનીકોર જોવા જાઉં તો લાડવો રહી જાય. આ લાડવાને છોડીને હું આમ શા માટે જોઉં? મારે તો લાડવો ખાવો છે. એમ ધર્માત્મા કહે છે કે અમારી દ્રષ્ટિ તો દય ઉપર પડી છે, અમારું શ્રદ્ધાન જ્ઞાન દ્રષ્ટિમાં વિષય તો દ્રષ્ટિના વિષયમાં છે. અમારી દ્રષ્ટિ બહાર જતી ઉપયોગ બહાર જાય છે, એ ઉપયોગ અમારો નથી. તે સિવાય જુદા જુદા નવતત્વો કાંઈ દેખાતા નથી. જ્યાં સુધી આ રીતે જીવ તત્વનું એટલે જીવના સ્વરૂપનું જાણપણું જીવને નથી, જીવ જીવને જાણતો નથી, આત્મા આત્માને જાણતો નથી, ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. જુદા જુદા નવતત્વોને માને છે કે અમે જૈનમાં છે છ દ્રવ્ય માનીએ, નવતત્વને માનીએ. છ દ્રવ્યનું નામ આવડી ગયા, એની સંખ્યા જાણીએ, એના લક્ષણ જાણીએ, અને નવતત્વના નામ પણ આવડે છે. તો કે છે કે નવતત્વનો જાણનાર એ વ્યવહાર દ્રષ્ટિ છે. નવતત્વથી ભિન્ન જે આત્માને અનુભવે છે તે શુદ્ધાત્માને જાણવું તે નિશ્ચય, અને નવતત્વનું જાણવું તે વ્યવહાર. નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે. જુદા જુદા નવતત્વોને માને છે. જીવ પુદ્ગલના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ જ્યારે શુદ્ધ નહીંથી જીવ પુદ્ગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે, આ પુદ્ગલ છે ને આ જીવ છે, બેનો સંબંધ તોડીને એકલા જીવ પર દ્રષ્ટિ દે જોવામાં આવે, ત્યારે એ પુંજપાપ આદિ સાત તત્વો કાંઈ પણ વસ્તુ નથી. એકલા શુદ્ધાત્માની સમીપે જેને જોવે તો નવ તત્વ એ કઈ વસ્તુ નથી, વસ્તુ તો આત્મા છે. નિમિત્ત નૈમિતિક ભાવથી થયા હતા, તે નિમિત્ત નૈમિતિક ભાવ જયારે મટી ગયો, દ્રષ્ટિમાંથી નિમિત્ત નૈમિતિક ભાવ છૂટી ગયો, સ્વભાવ ભાવ દ્રષ્ટિમાં આવ્યો. નિમિત્ત નૈમિતિક સંબંધ તો જયારે પોતે બહિર્મુખ દશાથી જોવે છે, પર્યાયના ધર્મથી જોવે, તો નવ તત્વના સંબંધો અજીવની સાથે પૂતગલની સાથે થાય છે ને છૂટે છે. એ દ્રષ્ટિ બંધ કરીને દ્રવ્યની દ્રષ્ટિ જ કરે તો એમાં કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાતો નથી. જ્યારે મટી ગયો, દ્રષ્ટિમાંથી છૂટી ગયો, ત્યારે જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ પદાર્થ સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે, દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય આત્મ સ્વભાવ, ને દ્રવ્યનો નિજભાવ એટલે શુદ્ધ પરમ પારિણામિક સ્વભાવ ભાવ નિત્ય ભાવ, તે દ્રવ્યની સાથે જ રહે છે. જેમ ઉષ્ણતા અને અગ્નિ એ જુદા પડી શકતા નથી, અગ્નિનો નિજભાવ ઉષ્ણતા છે, પાણીનો નિજ ભાવ શીતળતા છે, કપડાનો નિજ ભાવ સ્વચ્છતા છે, પણ એ કપડું રાતું થવા છતાં કપડું પોતાના નિજ ભાવને છોડતું નથી. એમાં ભગવાન આત્મા ભલે સંસાર અવસ્થામાં કર્મના સંગમાં આવી પીડ્યો હોય તો પણ દ્રવ્યનો નિજ ચૈતન્ય સામાન્ય સ્વભાવ ભાવ એ તો દ્રવ્યની સાથે જ રહે છે. આત્માનું જ્ઞાન દર્શન જે સહજ ગુણો છે પારિણામિક ભાવે છે એ ગુણો તો આત્માની સાથે અનાદ્યંત રહે છે, એ કોઈથી જુદા પડતા નથી. તથા નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, સ્વભાવ ભાવનો અભાવ ન થાય, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધનો દ્રષ્ટિમાંથી અભાવ થઈ જાય છે. દ્રષ્ટિના વિષયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાતો નથી, સ્વભાવ ભાવ એક દેખાય છે. નિશ્ચય નહીંથી તો આત્મા જણાય છે. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ નિમિત્તનું અવલંબન અને પર્યાયમાં નૈમિત્તિક ભાવ થાય. આ શું કરતા કર્મ, શું નિમિત્ત નૈમિત્તિક, આ લંડનમાં અભ્યાસની હવે જરૂર છે. લંડનમાં થોડો અભ્યાસ કરે ધર્મનો તો એને લાભ થાય. પાછું દુકાનું બંધ કરી વેપાર સરખો ચાલે, દુકાન બંધ બરાબર 6 વાગે કરે, હાડા છે જમી લે, પછી 8 થી 9 અહીંયા આવવામાં શું વાંધો? વેપાર બંધ કરીને આવવો હોય તો વાંધો, પાછું એ ગોઠવણ બરાબર હરખી કરે કે વેપારી વેપાર કરે દીયાખો અને રાત્રે, કેમ કે જો બપોરે 3 થી 4 રાખે તો વેપારી આવી શકે નહીં, વેલજીભાઈ તો આવી શકે નહીં. માટે આપણે એવી યોજના કરો કે દી આખો બધા વેપારી વેપાર કરે અને બેનો કામકાજ કરે અને બરાબર ફુરસદ મળે ત્યારે 8 થી 9 આપણે ગોઠવો તો કાંઈક આ કાંઈક નિવૃત્તિ લઈને આવવાનો એને વખત મળે અને ભાવ જાગે. અને ઓમાં તો એવી રૂચિ નથી કે દુકાન બંધ કરીને કલાક આવે. માટે હવે એવું થાય તો એ સારું છે, 8 થી 9 નો પ્રોગ્રામ કરે ભવિષ્યમાં બધા તો એ કઈ વાંધો નથી. એ લંડનમાં તત્વ અભ્યાસની તત્વ પ્રચારની બહુ જરૂર છે. આ ધર્મ વિના કોઈ શરણ નથી હો, કાલ સવારે આંખ વિચાઈ જશે, કાંઈ ખબર પડતી નથી. આહા, કોઈ શરણ નથી. આજકાલ તો મેં અહીંયા લંડનમાં વાતો સાંભળી કેટલીક. આહા, અરે દીકરાએ શરણ નથી, લગ્ન કરીને તરત જુદા થઈ જાય છે. બોલો, હવે નાનાથી મોટા પાયડા પૈસા, માવતરે પોતે ઓછું ખાધું, દીકરાને ખવડાવ્યું, પેટ બાળીને દીકરો ઉછાળ્યો અને જ્યાં મોટો થયો ખલાસ. અમારે મોશો કરવો છે, તમે બધા બાધક થાવ છો. અરે અરે ગજબની વાત, દીકરાઓ વયા જાય માવતરને છોડીને, પછી સાંભળ્યું કે માંદા પડે ને તો ટેલિફોન કરે અને કાં કે તમને હોસ્પિટલમાં દાખલ કરી દઉં, લાવો, બાકી હું તો બહુ બિઝી છું. આહા, જોઈ લ્યો આ સંસાર. અરે આટલું થાય તો વૈરાગ આવતો નથી કે કોનો દીકરો ને કોની દીકરી છોડી દે. બો આત્માનું શરણ લઈ લે કોઈ શરણભૂત. શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે, એ અત્યારે નજરે દેખાય છે. શાસ્ત્રમાં તો 1000 વર્ષ પહેલા લખાણું છે કે આ જે તારી કુટુંબની છે ને, કુટુંબની ટોળી, એ બધી ધૂતારાની ટોળી છે, એ બધા ઠગ ભેગા થયા છે, સ્વાર્થના સગા છે, સ્વાર્થના સગા છે. એને શું જે સત્ય હોય એ કહેવાનું પણ કારણ કે તું તારા કુટુંબ ઉપરથી મોહ છોડી, રાગ છોડીને તારા આત્માની સાધનામાં લાગી જા, એ કોઈ તારો દીકરો શરણ થશે નહીં. એ વૈરાગનું કારણ છે. અહીંયા વાત સાંભળીને તો વૈરાગ ઉત્પન્ન થાય છે. આહા, આ વખત આવી ગયું ગજબની વાત. આહા, એના કરતાય ઘણી વાતો, પણ હવે એવી વાતો શું કચરાની કરવી. ઘણી ખરાબ વાતો, ગજબની વાત. વાત કરતાય શરમ થાય એવા બનાવો અત્યારે બની રહ્યા છે. છતાં એને કુટુંબની મીઠાશ એવી લાગે છે, દીકરો મારો, દીકરો મારો, અરે કાલ અવારે ધક્કો મારશે, ન મારે ધક્કો. કેમ કે મમતા એવી છે ને, મમતા, અને પછી દીકરો જાય મને રોવા. પછી ઓલા કોઈ ભાઈ આવીને કે મેં તો કહ્યું તું કે ભાઈ આ મોહ જીવતા મોહ છોડી દે, દીકરો તારો નથી. પણ એને મમતા છૂટતી નથી. લાંબા વિચાર તો અહીંયા સુધી કરે કે આ દીકરો પૈણાવું ને પછી એ બે જુદા થાય તો મારા દીકરાનું શું થશે, અહીંયા સુધીના લાંબા વિચાર. અરે મૂકો ને પંચા, દીકરો કોનો ને દીકરી કોની, હોના નસીબ લઈને આવ્યું છે. મારે તો મારી આત્માની સાધનામાં રત થવું છે. હવે દાળ રોટલો ખાવો એ તો પુંજ લઈને તું આવ્યો છો, એ તો તને મળી રહેશે. તું વિશ્વાસ રાખ કોઈન ઉપર. માટે અહીંયા કે છે, અરે આવો વખત મળ્યો છે મનુષ્ય ભવ, સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા, કાંઈક વિચાર કરવાની શક્તિ મળી, અને મફતનો તું આ ધુતારાની ટોળી આમાં ફસાઈ ગયો છો. તને બધા બાપુજી બાપુજી કે છે, હો ધ્યાન રાખજે કાલ ધક્કો મારશે. મમ્મી મમ્મી કે છે, એ તો સ્વાર્થ છે. ત્યાં સુધી બાયડી નથી આવી ત્યાં સુધી, જ્યાં બાયડી આવી ત્યાં રવાના. શું પણ તું મમ્મી મમ્મી કહેતો તો આ તને શું થયું બેટા? આ કે અત્યારે આ જમાનો છે, તમારે કઈ દુઃખ લગાડવું નહીં. આ માને રોતી મૂકે અને પોતે ફિલ્મમાં જાય, માં રોતી હોય. આ શું આ કાળ આવી ગયો છે? આવો દેખાય છે છતાં તું જાગતો નથી, છતાં તને વૈરાગ આવતો નથી સંસાર પ્રત્યે. જાગી જા, આ તો સારું છે, જે થાય છે એ વધારે સારું. મને બોધપાઠ આપે છે સમૂહને, રો શું કામ? બોધપાઠ લેવા જેવો છે. તું તારી સાધના કરી લેને, ફરીથી જન્મ જ ન લેવો પડે. દીકરા જ ન મળે, શરીર મળે તો દીકરા મળે ને, અશરીરી થઈ જવાનો મંત્ર ગુરુદેવ આપ્યો છે. આ હા, હફાવો, જાગી જા નકર ચેતી જા નકર રખડી જાય. આ સંસાર બધો એવો છે. કે છે કે પણ જયારે શુદ્ધ નહીંથી જીવ પુદ્ગલનું જુદું જુદું સ્વરૂપ આવવામાં આવે ત્યારે આ નિમિત્ત નૈમિત્તિક બધો ભાવ મટી જાય છે. દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે. માટે શુદ્ધ નહીંથી એટલે નિશ્ચય નહીંથી એટલે આત્માનો અનુભવ કરીને જીવને જાણવાથી જો સમ્યક દર્શનરૂપી ધર્મની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, આ જીવ છે, આ જીવ છે, આ પુણ્ય છે, પાપ છે, ત્યાં સુધી એનો ઉપયોગ ફર્યા કરે છે અનેકમાં ભેદમાં, ત્યાં સુધી અભેદ સામાન્ય લક્ષમાં આવતો નથી. માટે પદાર્થો જાણે, શુદ્ધ નહીંથી શુદ્ધ આત્માના અનુભવ કરીને આત્માને ન જાણે ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની આત્મા એ દુઃખદાયક દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ તો છોડવા જેવી છે અને દ્રવ્ય દ્રષ્ટિ કરવા જેવી છે. હવે 144 ગાથા શરૂ કરીએ આપણે, બહુ સારી છે. કર્તા કર્મધિકારનો સાર અને સાવ સેલામાં સેલી ગાથા ને માલ ઊંચામાં ઊંચો. એક એકડાનું જ્ઞાન ન હોય ને કક્કા બારખડી ના આવતી હોય, એબીસીડી ના આવડતી હોય, એને આત્માનું ભાન થાય એવી ગાથા છે. કાંઈ શાસ્ત્રના જ્ઞાનની જરૂર નહીં. નવ તત્વનું ના આવડતો હોય નામ તો કાંઈ નહીં, પણ આત્માનું ભાન થઈ જાય એવી 144મી ગાથા છે. સેલામાં સેલું કથન પદ્ધતિ, પણ માલ ઊંચામાં ઊંચો ભર્યો છે. કર્તા કર્મધિકારનો સાર ગાથા 144, કર્તા કર્મધિકારની છેલ્લી ગાથા. 144મી કલમ જેમ લાગુ પડે છે ને, એમ 144મી ગાથાનો ભાવ ભાષણ થયું તો સંસારનો અંત આવી જાય છે.
સમ્યક્ત તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નય પક્ષ સકલ રહિત ભાખો તે સમયનો સાર છે. જે સર્વનય પક્ષોથી રહિત એટલે શું કહે છે કે વ્યવહારને જોવામાં આવે તો આત્મા અનિત્ય છે, પર્યાયથી જોવામાં આવે તો, અને આપણખેથી જોવામાં આવે તો આત્મા નિત્ય ધ્રુવ છે. આ બાજુ જોઉં તો અશુદ્ધતા દેખાય છે,
व्यवहार नहीं थी जोवामां आवे तो परिणाम में अशुद्धता देखाय छे, निश्चय नहीं थी जोऊं तो आत्मद्रव्य त्रणे काल शुद्ध छे, परिणाम थी जोऊं तो ज्ञान ने दर्शन नी हीनप दशा अल्पज्ञता देखाय छे, आ बाजू जोऊं तो दर्शन ज्ञान थी हूँ पूर्ण छू, एम एक नहीं थी जोऊं तो कर्म थी बंधायेलो छो एम देखाय छे, बीजी नहीं थी जोऊं तो हूँ कर्म थी बंधायेलो नथी अबद्ध छू मुक्त छू, एम आत्मा मां बे पड़खा छे, ए पड़खा ने बे पड़खा ने जाणवा वाली बे नई छे, नई एटले ज्ञान नो अंश, नई एटले ज्ञान नो अंश ने नई कहवाय, तो कहे छे के आम अनुभव पहला निर्णय करवानी भूमिका हो त्यारे आत्मा नई द्वारा आत्मा नो अवलोकन करे छे, आत्माना अधिगमना उपाय, अधिगम एटले आत्माना स्वरूप ने जाणीने निर्णय करवा माटे नई अने प्रमाण ज्ञान नो प्रथम प्रयोग करवामां आवे छे, पण ज्यारे आत्मा ने नई ज्ञान छे परोक्ष ज्ञान छे, पण ज्यारे शुद्धात्मा ने अंतर्मुख थर्मुख थईने विकल्पातीत थईने इंद्रियातीत थईने प्रत्यक्ष आत्मा नो ज्यारे अनुभव करवामां आवे छे त्यारे कोई पण प्रकारनो नई पक्ष एटले कोई पण प्रकारनो नई नो राग, पर्यायना पड़खाने जाणवानो राग के द्रव्य स्वभावने जाणवानो विकल्पात्मक राग ए कोई पण प्रकारनो राग रहेतो नथी, त्यारे एने पक्षातिक्रांत कहेवामां आवे छे, एटले के नई पक्षथी अतीत थई जाय छे आत्मा, एटले विकल्पातीत थाय छे त्यारे एने निर्विकल्प आत्मानो अनुभव शांतिनु वेदन थाय छे, के छे पक्षातिक्रांत ज एटले पक्षथी जे अतिक्रमे छे जे सर्व नई पक्षोथी रहित कहेवामां आव्यो छे भगवान आत्मा ए नई पक्षथी प्राप्त थाय एवो नथी, व्यवहार नहीं थी आवो छू ने निश्चय नहीं थी आवो छू ए बे प्रकारना विकल्पो छे, एमा व्यवहार नहीं ना पक्ष ने तो छोड़ावता आवीए छी प्रथम थी अने निश्चय नहीं नी प्रधानता थी कहता आवीए छी के आत्मा एक शुद्ध बुद्ध निरंजन आत्मा छे एनो अनुभव करो एम प्रथम थी ज कहता आवीए छी, व्यवहार नहीं नो पक्ष छोड़ी ने तू निश्चय नी ना पक्ष में आयो के हूँ एक छू शुद्ध छू अभेद छू टंकोत्कीर्ण छू नायक छू, एवो जो तू आत्मा जेवो छो आत्मा नु जरूर स्वरूप जेवु छे एवो तू विकल्प उठायवा करत तेथी शू, ए कई धर्म नथी ए कई आत्मा नो अनुभव एमा आकुलता छे, आत्मा नु स्वरूप मन ना संगे चिंतन करवो एमा पण आकुलता छे, तो प्रश्न उठे के तो अमारे स्मरण छोड़ी देऊं, अरे भाई छोड़वा न छोड़वानो प्रश्न नथी पण शुद्ध आत्मानु अवलंबन सीधू लईने तू अनुभव कर अने आ चिंतनना विकल्पने छोड़ी दे, एम आगळ आगळ वधवा माटे ऊपर ऊपर चढ़वा माटेनी वात छे, आत्मानु चिंतन छोड़ीने तू व्यापार करवा जा एम कोई ज्ञानीनो उपदेश होई शके, पण जे आत्माना चिंतनमां विकल्पमां अटकेलो छे आत्माना स्वरूपना आंगणे आवीने आत्माथी दूर रहीने आत्माने जुए छे, मोहनभाई आत्माने आत्माथी दूर रहीने जुए छे के आ आत्मा छे आ शुद्ध आत्मा छे आ शुद्ध आत्मा छे, के छे के एवा नई पक्षथी राग मिश्रित ज्ञानना विचारथी आत्माने आकुलता थाय छे, आत्मा ने पर्याय ने दूर राखी ने आत्मा नो अनुभव नहीं थाय, ए नई पक्ष छूटता है पर्याय पण अनन्यपणे आत्मा नो अनुभव करे छे त्यारे कोई पण प्रकार नो नई पक्ष होतो नथी, एवा कहेवामां आव्या छे ते समयसार छे, आवा ज्यारे विकल्प ने छोड़ी ने एटले विकल्प सहज छूटे छे पण उपदेश ना कथन मां विकल्प ने छोड़ी ने आ त्याग त्यागनी बात छे, तमाम प्रकारना विकल्पो पर संबंधे ना तो पेला छूटी जाय छे, નિમિત્તના વિકલ્પો તો પહેલા છૂટે છે, કુટુંબના વિકલ્પ તો પ્રથમ છૂટી જાય છે, દેવગુરુ શાસ્ત્રના વિકલ્પ છૂટે છે, દ્રવ્ય સૂતના વિકલ્પ છૂટે છે, પર્યાયના ભેદના વિકલ્પ છૂટે છે, અને સામાન્ય ચિદાનંદ આત્માનો છેલ્લો વિકલ્પ રહે છે કે હું શુદ્ધ છું, એક છું, અભેદ છું. એ પણ વિકલ્પનો નિયમ નથી કે દરેકને આ જ વિકલ્પ હોય, પણ સ્વરૂપનો વિકલ્પ ઉઠે છે. એ વિકલ્પને પણ જ્યારે અતિક્રમે છે, ઓળંગી જાય છે, છોડી દે છે અને એ ડૂબકી આત્મામાં મારે છે. 120 ડિગ્રીનો તાપ હોય, નદી કિનારે ઉભો છે, કે છે બહુ તાપ લાગે છે, એમ તાપને રાયડું પડ્યા કરે. એમાં કેટલાક ડાયા માણસો નીકળ્યા કે શું રાયડું શેની પાડત, મારાથી આ ગરમી સહન થતી? અરે મારી તે ડૂબકી આમાં ઠંડનું શીતળ જળ છે, કેની રાજો? એમ કે છે કે ભગવાન આત્માની સમીપે આવીને આત્માનો વિચાર ને વિકલ્પ ઉઠાવીશ તો આત્માનું દર્શન નહીં થાય, શાંતિનું વેદન નથી, એમાં આકુળતા છે. પણ એ વિકલ્પ છોડીને આત્મા જ્યારે પ્રત્યક્ષ શુદ્ધ આત્માનો અનુભવ કરે છે ત્યારે તેને સમયસાર કહેવામાં આવે છે. સમયસાર એટલે શુદ્ધ આત્માનો અનુભવ. અને જ આવા શુદ્ધાત્માના અનુભવ દશાને જ કેવળ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા એટલે નામ મળે છે. આ સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન નથી, નવતત્વનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન નથી, એ બધા વ્યવહાર શ્રદ્ધા છે. નિશ્ચય શ્રદ્ધાનનો વિષય આપે છે કે જેને પ્રત્યક્ષ શુદ્ધાત્માનો વિકલ્પ પણ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય એવી અનુભૂતિ દશાને, સ્વાનુભવ દશાને ભગવાન સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નામ આપે છે. જેવો આત્મા છે એવો અનુભવમાં આવ્યો, અને અનુભવમાં આવ્યો એવું જ શ્રદ્ધાન થયું કે હું તો જ્ઞાનની આનંદની મૂર્તિ છું, પરિપૂર્ણ પરમાત્મા છું, એમ શ્રદ્ધા જ્ઞાનમાં આવે. એવા અનુભવરૂપી દશાને ભગવાન સમ્યક દર્શન. પહેલો ધર્મની શરૂઆત એકલો હજી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નામ મળે છે. નામ જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. એ સમ્યક દર્શન જ્ઞાનના પરિણામથી અભેદ એ આત્મા છે. એ આત્માને સમ્યક દર્શનના પરિણામ કાંઈ જુદા નથી. પાણી ઠંડું અને ઠંડી પાણીની અવસ્થા પ્રગટ થઈ તો એ પાણી છે. એવો પાણી અને પાણીની શીતળ પર્યાયનો ભેદ હોવા છતાં અભેદને ભેદ દેખાતો નથી. માટે સમ્યક દર્શનને જ્ઞાન પોતે આત્મા છે, અભેદ નહીં, તેને આત્મા કહેવાય. એને અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીંથી આત્મા કહેવામાં આવે છે, અને ભેદ નહીંથી એને સમ્યક દર્શનના પર્યાય કહેવામાં આવે. ભેદથી જોતો એ પર્યાય છે અને અભેદથી જોતો એ આત્મા છે. કેટલા વાગ્યા? ઘડિયાળમાં કંઈક ફેર છે? 9 ને ટાઈમ થયો, ટાઈમ થઈ ગયો ને? 9 ને 3 કાલે લેશું.